ओंकार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलम् साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलम् देव सर्वज्ञम् निर्ग्रंथो गुरु मंगलम् मंगलम् भीतराग सूत जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान वीरो मंगलम् गौतम प्रभु मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्र महं वंदे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचन શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ રવિવાર તારીખ 10 જૂન 2012 શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય ક્રમાંક 621નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. આ આત્માને વિશે ગુણનું વિશેષ વ્યક્તત્વ જાણી તમ વગેરે કોઈ મુમુક્ષુ ભાઈઓની ભક્તિ વર્તતી હોય તો પણ તેથી તે ભક્તિની યોગ્યતા મારા વિશે સંભવે છે એમ સમજવાને યોગ્યતા મારી નથી. કેમ કે બહુ વિચાર કરતા વર્તમાનમાં તેઓ સંભવ થાય છે અને તે કારણથી સમાગમથી કેટલોક વખત દૂર રહેવાનું ચિત્ત રહ્યા કરે છે, તેમજ પત્રાદિ દ્વારા પ્રતિબંધની પણ નિરીક્ષા રહ્યા કરે છે. સૌભાગભાઈને થોડી પ્રસંગોચિત સ્પષ્ટતા કરવાનો ભાવ આવે છે એટલે અહીંયા એ સ્પષ્ટતા કરે છે. સ્પષ્ટતા એ કરે છે કે કદાચ તમને બધાને આ આત્માના ગુણો, એનું વિશેષ વ્યક્તત્વ, આ વ્યક્ત ગુણો કદાચ તમને દેખાય છે અને એને કારણે મુમુક્ષુ ભાઈઓની ભક્તિ વર્તતી હોય તો પણ તે ભક્તિ માટેની યોગ્યતા મારા વિશે સંભવે છે કે કેમ એમ સમજવાને યોગ્યતા મારી નથી. કેમ કે બહુ વિચાર કરતા વર્તમાનમાં તો તેઓ સંભવ થાય છે. વર્તમાન સ્થિતિ એવી છે, ઉદયનો એટલો બધો વ્યવહાર, ઉદયનો કારમો પ્રસંગ છે કે જેથી કરીને આ જ્ઞાની પુરુષ કહે છે કે અમારા કેટલાક આત્માના ગુણોની તમને વ્યક્તવ્ય હોવાને કારણે પ્રતીતિ વર્તતી હોય તો પણ તમારી જેટલી ભક્તિની યોગ્યતા એ સંભવે છે એટલી મને સમજવા માટે મારી યોગ્યતા નથી. અને આ જ કારણથી, વર્તમાનના કારણથી, વર્તમાનની જે પરિસ્થિતિ છે, કારમો વ્યવહારનો ઉદય છે અને તેને કારણે સમાગમથી કેટલોક વખત દૂર રહેવાનું ચિત્ત રહ્યા કરે છે, તેમજ પત્રાદિ દ્વારા પણ પ્રતિબંધની પણ નિરીક્ષા રહ્યા કરે છે. અમને અત્યારની સ્થિતિ તો અમારી એવી છે કે તમને ગમે એટલા આત્માના ગુણો અમારા દેખાતા હોય, તમારી ભક્તિ અમારા પ્રત્યે ગમે તેવી વર્તતી હોય તો પણ અમને તો અત્યારે સમાગમથી દૂર રહેવાનું ચિત્ત રહ્યા કરે છે. સમાગમ આપવાને યોગ્ય પણ અમારી યોગ્યતા અમને જણાતી નથી. અને એથી જ પત્ર આદિ દ્વારા પણ અમે આ પ્રતિબંધ કરીએ છીએ. આ વાત પ્રત્યે યથાશક્તિ વિચાર કરવો યોગ્ય છે. પ્રશ્ન સમાધાન આદિ લખવાનો ઉદય પણ અલ્પ વર્તતો હોવાથી પ્રવૃત્તિ થઈ શકતી નથી. ખૂબ વિચાર કરજો તમે જ્ઞાનીના જીવનની અંદરનો, એમની બધી જ ચેષ્ટાઓને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ, એમની આત્મિક ચેષ્ટા અને એમની વ્યવહારિક ચેષ્ટા. તો કે છે, અત્યારે તો એ તમે યથાશક્તિ જેટલું બની શકે એટલું તમે અમારા બાબતમાં વિચાર કરજો. આજે અમે તમને સ્પષ્ટતા લખી છે તે સંબંધે, અને પ્રશ્ન સમાધાન આદિ લખવાનો ઉદય પણ અલ્પ વર્તતો હોવાથી પ્રવૃત્તિ થઈ શકતી નથી, સમાગમ આપી શકાતો નથી. એવી રીતે પરમાર્થ માર્ગની અંદર પત્ર સમાધાન એ પણ શક્ય બનતું નથી. તેમજ વ્યાપાર રૂપ ઉદયને વેદવામાં લક્ષ વિશેષ રાખ્યાથી પણ તેનો આ કાળમાં ઘણો ભાર ઓછો થઈ શકે એમ વિચારથી પણ બીજા પ્રકાર તેની સાથે આવતા જાણીને પણ સંક્ષેપે પ્રવર્તાય છે. વેપારનો ઉદય એટલો બધો છે અને એ વેદવામાં અમારો લક્ષ છે, કારણ કે એ કહે છે કે આ કાળની અંદર એનો ઘણો ભાર ઓછો થઈ શકે એવું લાગે છે અમને. જો અમે અત્યારે વેદી લઈએ, આ વેદવાનું પોષણ ન કરીએ, મુલતવી ન રાખીએ, તો ઘણો અમારો ભાર ઓછો થઈ શકે એમ છે. જ્ઞાનીનું લક્ષ્ય આત્માની મુક્તિ છે, જગતનું કલ્યાણ એ તો એનું પરિણામ છે, એ લક્ષ ન હોય. આત્મલક્ષની અંદર જગતનું કલ્યાણ થવું હોય તો થાય. આ આપણને ન ગમે એવો એક પરમાર્થ માર્ગનો રહસ્યભૂત સિદ્ધાંત છે, કે લાગે કે આ તો કેવળ સ્વાર્થની વાત છે, પણ એના આ સ્વાર્થમાં જ જગતનો પરમાર્થ છે. એક જ્ઞાની જો પૂર્ણ ન થાય તો જગતને ક્યારેય શાશ્વત માર્ગ સંભવી શકે જ નહીં. માર્ગ અધૂરો જ મળશે, માર્ગ વિચ્છિન્ન થયેલો જ મળશે. એક આત્માની પૂર્ણતાની અંદર માર્ગની શુદ્ધતા અને પૂર્ણતા સંકળાયેલી છે. જગતના અનંત જીવો પોતાની પૂર્ણતાને, પોતાના સિદ્ધત્વને પામશે તો આ માર્ગ શાશ્વત હશે જ. તો અને માર્ગનું શાશ્વતપણું આ માર્ગ ઉપર ચાલનારા લોકોએ પોતાનું સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું છે, એ પરંપરાથી જ માર્ગનું શાશ્વતપણું છે. એટલે સાચો જ્ઞાની એ માર્ગનું સિદ્ધત્વ પૂર્ણ કરવા માટે થઈ અને જગતના કલ્યાણ માટે થઈને રોકાતો નથી, રોકાઈ શકે પણ નહીં. એને લાગે કે કર્મનો ભાર અત્યારે ઓછો થઈ શકે એમ છે, તો એનો લક્ષ્ય કર્મનો ભાર ઓછો કરવાનો છે. જગતના જીવોને એના કર્મનો ભાર એને ઓછો કરવાનો છે. કોઈ જ્ઞાની આપણા કર્મનો ભાર ઓછો કરી શકે નહીં. હા, એ જ્ઞાની આપણા માટે નિમિત્તભૂત બની શકે, માર્ગદર્શક બની શકે, માર્ગ પ્રકાશક બની શકે, પરંતુ પુરુષાર્થનો કારક એ તો આપણે જ બનવું પડે. આપણા વતી પુરુષાર્થનો કારક કોઈ બની શકે નહીં, કોઈ માર્ગ ચીંધી શકે, પણ ચાલવાનું તો જીવે પોતાને જ છે. જીવને આ લક્ષમાં આવતું નથી. એટલું બધું એને છે કે મહાપુરુષોની કરુણા એટલી છે, ઉપકાર એટલો છે, બધું એટલું છે, એ મારા વતી ચાલી દે. આ એને ત્યાં એ પોતે એનું પ્રમાણ ભાન જેને કહીએ વિચારની અંદર, ભક્તિ ગમે તેટલી છે આપણી અને એ પુરુષ પૂર્ણ છે, બધું બરોબર છે, પણ આપણા વતે ચાલી ન દે. માં કોળીઓ મોઢામાં મૂકી દે, આપણા વતે ચાવવાનો તો આપણે જ છે, ગળે તો આપણે જ ઉતારવાનું છે. આ વાત સમજાતી નથી. અત્યંત ભક્તિનું અતિરેક જ્યારે આવી જાય ત્યારે એમ કહી કે પ્રભુ મેં તો બધું સોંપી દીધું છે, હવે તું જાણ, તાર કે ડૂબાડ, હે ભગવાન હવે તારે કરવાનું છે, તું તારે જે મને. ભગવાનની જવાબદારી નથી, તારે તરવું હોય તો જવાબદારી તારી છે, ભગવાનની નથી. એવી ખોટી વિલીકર માં તારી ભક્તિ બહુ સરસ છે પણ આ વેવલાઈ બરોબર, એથી કરીને તું પુરુષાર્થી ભયો જા. એથી કરીને જીવે પોતાને જે આત્મિક પુરુષાર્થ કરવાનો છે એ નહીં કરવાનો, અને જગતના સંગમાં રહેવું અને ભગવાન ડૂબા મને તારી દેશે એમ. વાતની સ્પષ્ટતા પકડાય નહીં તો પ્રભુ પ્રત્યે પણ આપણે દોષારોપણ કરીએ, અને આ એ આત્માની વિરાધના છે. એટલું જ નહીં પણ સનાતન સત્ય જે છે કે તું જ તારો તારણહાર છે એની પણ વિરાધના છે. પ્રત્યેક આત્મદ્રવ્ય સ્વતંત્ર છે, પોતાના બંધ અને મુક્તિનો અધિકારી પોતે જ છે, એનો પુરુષાર્થી પણ પોતે જ છે. આ જે સનાતન શાશ્વત સત્ય છે એનો પણ અનાદર છે. આપણી ભક્તિ ગમે તેટલી હોય અને આપણને લાગે કે હું તો કેવો ભગત છું, તું ભગત નથી, વિવેકહીન છો, આ મૂઢતા છે. અહીંયા જ્ઞાની બતાવે છે કે અમને લાગે છે કે અત્યારે વ્યવસાય કરવાથી એનો ભાર ઓછો થઈ શકે એમ છે, અને આપણને કંઈક આનું મૂલ્યાંકન કરો તો તમે, તો આપણે કંઈક આવું હોય કે કલ્યાણ કરવાનું જગતની બદલે ને પોતે વ્યવસાય કરે, તો કે છે હા, કેમ કે અત્યારે અમને લાગે છે કે આ કાળમાં ઘણો ભાર ઓછો થઈ શકે એમ વિચારથી પણ બીજા પ્રકાર તેની સાથે આવતા જાણીને પણ સંક્ષેપે પ્રવર્તાય છે. અમે બીજા પ્રકારમાં અમારી પાસે અત્યારે કદાચ કર્મ ઓછા થાય એ નિમિત્તે વ્યવસાય કરવો પડે તો વ્યવસાય કરીશું, પણ આ જે છે એ આ પ્રવર્તન બાકીનું એ સંક્ષેપ કરીશું તો પણ કરીશું. શું કામ? કે અમારે અમારું પરિભ્રમણ સંક્ષેપ કરવું છે, અમારે અમારું સંસારના કર્મો સંક્ષેપ કરવા છે. તો લક્ષ્યના ઉપર છે કર્મોને સંક્ષેપ કરવા, એમાં આ પરમાર્થ પ્રવૃત્તિ પણ સંક્ષેપ કરવી પડે તો કરવી. આગળ જણાવીશું તે પ્રમાણે વર્તી વખતે ઘણું કરી સમાગમ થવાનો લક્ષ્ય રાખીશ. બહુ સ્પષ્ટતા અહીંયા કહે છે કે તમને સ્પષ્ટાર્થ જણાવવા યોગ્ય છે. આ અમે તમને સ્પષ્ટાર્થ જણાવીએ છીએ કે અમે વળતી વખતે સમાગમ થવાનો હું લક્ષ રાખીશ, પણ જતી વખતે ઉતરવાનું બની શકશે નહીં, અને એ માટે કોઈ પણ પ્રકારનો સંદેહ સંશય સૌભાગભાઈ જેવા મુમુક્ષુના અંતરમાં પણ ન રહે એ માટે આટલી સ્પષ્ટતા કૃપાળુ દેવે લખી છે, જે સૌભાગ જેવા પાત્ર સમજી શકશે કે અમારો વ્યાપારનો લક્ષ વધારે છે. એક વિનંતી અત્રે કરવા યોગ્ય છે કે આ સ્પષ્ટતા કરી છે, અમે તમને જણાવ્યું છે એ સાથોસાથ એક હવે વિનંતી કરીએ છીએ કે અમારી બધી જ સ્થિતિ તમને સ્પષ્ટ કરી છે, એકદમ અમે અમારું અંતર તમારી પાસે ખુલ્લું કર્યું છે કે આ આત્મા વિશે તમને ગુણ વ્યક્તત્વ ભાસતું હોય અને તેથી અંતરમાં ભક્તિ રહેતી હોય તો તે ભક્તિ વિશે યથાયોગ્ય વિચાર કરી જેમ તમને યોગ્ય લાગે તેમ કરવા યોગ્ય છો, પણ બહાર આ આત્મા સંબંધી હાલ કંઈ પણ પ્રસંગ ચર્ચિત થવા દેવા યોગ્ય નથી. કેમ કે અવિરતિરૂપ ઉદય હોવાથી ગુણ વ્યક્તત્વ હોય તો પણ લોકોને ભાષ્યમાન થવું કઠણ પડે અને તેથી વિરાધના થવાનો કંઈ પણ હેતુ થાય, તેમજ પૂર્વ મહાપુરુષના અનુક્રમનું ખંડન કરવા જેવું પ્રવર્તન આ આત્માથી કંઈ પણ થયું ગણાય. પરમાર્થની અદ્ભુત રહસ્યની વાતો ગ્રંથોમાંથી ન મળે, તત્વની વિચારણામાંથી ન મળ્યા, જે પત્ર વ્યવહારમાંથી જ્ઞાની પોતાનું અંતઃકરણ આવા પરમાર્થ મુમુક્ષુ સૌભાગભાઈની સામે ખુલ્લું કરે અને એમાં જે રહસ્યો આપણને જોવા મળે, જાણવા મળે, વિચારવા મળે એ સામાન્ય ન મળે. એ કહે છે કે અમારા ઘણા ગુણો તમને ભાસતા હશે, અમે આટલા વ્યવહારમાં હોવા છતાં સૌભાગ્યને કૃપાળુ દેવનો વ્યવહાર દેખાતો નથી, એને એનું પરમાત્માપણું દેખાય છે. એમાં એનું વ્યાપારપણું નથી દેખાતું, વ્યાપારીપણું નથી દેખાતું, ગ્રહસ્થીપણું નથી દેખાતું. સૌભાગ તો એને એક એક અવસ્થાની અંદર, કૃપાળુ દેવની કોઈ પણ કર્મગત અવસ્થાની અંદર એને તો એનું સ્વરૂપ દેખાય છે. ત્યાં પુરુષ પરમાત્મા સ્વરૂપ છે, એ ભાસતું હોય અને તેથી અંતરમાં ભક્તિ રહેતી હોય. ભક્તિ રહે છે, કેવી ભક્તિ રહે છે? વારંવાર જ્યાં જ્યાં કૃપાળુ દેવ હોય એ દિશામાં નમસ્કાર કરતા હોય છે. સદા સદૈવ એમના પત્ર આવે તો એ નમસ્કાર કરે, આટલી ભક્તિ છે. કારણ કે આ મારા પ્રભુનો પત્ર છે, આ મારા પ્રભુનો સંદેશો છે, આ મારા પ્રભુનું વિચરણ છે. એને એમાં પૂર્ણ પ્રભુત્વ જણાય છે, કારણ કે એને એના ગુણો વ્યક્તત્વ ભાસે છે, કે આ ગુણો પ્રગટ છે. જો જ્ઞાનીની ચેષ્ટાનું નિધિધ્યાસન કરો, સત્પુરુષોની ચેષ્ટાનું નિધિધ્યાસન કરો. સામાન્ય જીવોને ચર્મ ચક્ષુથી વ્યવહાર જે છે એ જ દેખાય, એની અંદર રહેલા પરમાર્થના ગુણો જોઈ શકાતા નથી. આપણે જ્ઞાનીનો બહારનો ઉદય જોઈ શકીએ છીએ, જ્ઞાનીનું અંતરંગ સ્વરૂપ જે છે નિર્ગ્રંથતા એ જોઈ શકતા નથી. કે વ્યવહારમાં ગમે તેવું હોવા છતાં એમની નિર્ગ્રંથતા, એમની વિતરાગતાનું પ્રમાણ એટલું છે કે એને કંઈ સ્પર્શતું નથી, અંતરંગ સ્પૃહા નથી, એવી જેની ગુપ્ત આચરણા છે. તો આ જ્ઞાનીની આચરણા તો અત્યંત નિર્લેપ છે, નિસ્પૃહ છે. આવું સ્વભાગ જેવા મુમુક્ષુને કૃપાળુ દેવના બાહ્ય જીવનમાં આ એનું અંતરંગ સ્વરૂપ દેખાય છે, અંતરંગ નિર્ગ્રંથતાનું સ્વરૂપ સ્વભાગ જીવે છે. કૃપાળુ દેવ કહે છે કે એને કારણે તમને ભક્તિ રહેતી હોય અંતરમાં, અમારા પ્રત્યે અદ્ભુત ભક્તિ, એટલે ભક્તિના આધાર ઉપર જ એ અપેક્ષા હોય કે પ્રભુ સમાગમ આપો, આવો, દર્શન આપો, અમે એકવાર આપને મળીએ વગેરે વગેરે એ રહેતી હોય, તો તે ભક્તિ વિશે યથા યોગ્ય વિચાર કરી જેમ તમને યોગ્ય લાગે તેમ કરવા યોગ્ય છે, તેમ કરવા યોગ્ય છો. તમારી એટલી બધી યોગ્યતા છે કે અમારું અંતરંગ સ્વરૂપ ઓળખીને તમારે અમારા પ્રત્યે ભક્તિ જે પ્રકારે વર્તતી હોય તે પ્રકારે તમે એ પ્રકારે એના આધાર ઉપર તમારું વર્તન કરી શકો છો. પણ વિનંતી એક જ છે કે આ આત્મા સંબંધી હાલ કંઈ પણ પ્રસંગ બહાર ચર્ચિત થવા દેવા યોગ્ય નથી. અમારા સંબંધી કંઈ પણ પ્રસંગ અમારા જીવનના, અમારા ગુણોનું વ્યક્તત્વ કોઈ અદ્ભુત તમને ભાસતું હોય તો પણ તમે બહાર એ પ્રસંગની ચર્ચા કરશો નહીં. જુઓ આ જ્ઞાનીની ગંભીરતા, સંયમની ગંભીરતા. કેટલા જ્ઞાની ઉદાત છે કે તમને અમારું ઓળખાણ થઈ ગયું છે તો તમે અમારા પ્રત્યે ભક્તિભાવથી રોજ અમારી ભક્તિને પૂજા કરવી હોય તો કર્યા કરજો, એને માટે તમે યોગ્ય છો, એમાં ના નથી. પણ વિનંતી એક જ છે કે તમે બહાર આ આત્મા સંબંધી, એના સંબંધી કંઈ પણ પ્રસંગ, કે આ પ્રસંગ તો, તે પ્રસંગ તો, આમ કરતા હતા, તેમ કરતા હતા, આપણે જેમ મહિમા ગાવાનું શરૂ કરી દઈએ છીએ ને, પછી હાચા ખોટા જે હોય તે, તો કે છે એ પ્રસંગ ચર્ચિત થવા દેવા યોગ્ય નથી. તમને અમારું અંતરંગનું ઓળખાણ છે તો તમારી ભક્તિ તમારા પૂરતું મર્યાદિત જ રાખશો, બહાર એનું પ્રદર્શન થવા દેશો નહીં. કારણ કેમ કે અવિરતી રૂપ ઉદય હોવાથી ગુણ વ્યક્તત્વ હોય તો પણ લોકોને ભાષ્યમાન થવું કઠણ પડે અને તેથી વિરાધના થવાનો કંઈ પણ હેતુ થાય. બે કારણ, ઉદય અમારો અવિરતીનો છે, સંસારના સંગ પ્રસંગમાં, વ્યવહાર પ્રસંગમાં અમે અત્યારે બાહ્ય રૂપે જોડાયેલા છીએ, એટલે તમારા તમને એમાં પણ અમારા ગુણ ભાસતા હોય તો પણ લોકોને તે ભાષ્યમાન થવું કઠણ પડે, લોકોને ખ્યાલ ન આવે કે ભોગી ભોગી નથી પણ યોગી છે, લોકોને એ ભાષ્યમાન થવું કઠણ પડે. કારણ કે લોકો સત્પુરુષનું ઓળખાણ પોતા પ્રમાણે કરે છે. સત્પુરુષ કેમ ઓળખવામાં આવતા નથી, જ્ઞાની કેમ ઓળખાતા નથી? તો જ્ઞાનીનું ઓળખાણ લોકો પોતાની મર્યાદાથી કરે છે. એને એમ થાય છે કે જે સ્થિતિમાંથી હું ન કરી શકું એવી સ્થિતિ કોઈ ન કરી શકે, એટલે એને માન્યમાં આવે નહીં કે એવું તો કંઈ થતું હશે, એવું તો કંઈ થાય શક્ય જ નથી. આ વસ્તુ સામાન્ય લોકોનું આ એક સ્વરૂપ છે, કારણ કે લોકો બહિર્મુખ છે. બહિર્મુખ છે એટલે ઇન્દ્રિય અને શક્તિના આધાર ઉપર જેટલું હોય એટલું ગ્રહણ કરી શકે. ઇન્દ્રિયાતીત અનુભવનો પોતાને તો થતો નથી, પણ બીજાના અનુભવનો સ્વીકાર કરવાની ક્ષમતા પણ એની હોતી. આટલા બધા લોકોનું દર્શન ઘણું ક્ષુલ્લક છે, સુપરફ્લુઅસ છે, ઉપરછલું છે. એને આ આત્મતત્વની ગહનતા, એની ગંભીરતા એને પકડાતી નથી, કારણ કે એ બુદ્ધિના સ્તર ઉપર જીવે છે. એટલે જે વાત એને પોતાને બુદ્ધિથી ન માને એ વાત બીજામાં હોઈ શકે એવું એ માનવા તૈયાર થતો કે તમે માનો છો આવું બધું હોય, સંસાર હોય, છતાં તમે એમ કહો કે નિર્ગ્રંથ છે, હવે રેવા દીઓને ગપ્પા આપો, માને નહીં પકડી શકાય. કારણ કે લોકોની અંતરદ્રષ્ટિ ખુલી નથી, એ બહિર્દશામાં જ જીવે છે, બહિર્મુક્તામાં જ જીવે છે, એટલે એને બહિર્મુક્તા સિવાય કંઈ સમજાય નહીં. ગુજરાતીમાં એક કહેવત છે કે ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે. અરે જિંદગીમાં જેણે કોઈ દિવસ એનો અનુભવ કર્યો નથી અને કરવાની જેની ક્ષમતા પણ નથી, એની પાસે તમે ગમે તેટલી વાત મૂકો. અરણ્યમાં રહેતો ભીલ રાજમહેલના વૈભવને કેવી રીતે જાણે? કૃપાળુદેવે એક પાઠ આપ્યો છે ભાવના બોધમાં કે ભીલકુમાર જાય છે અને ઓલો રાજા એને બધા કિંમતી રત્નો, આભૂષણો, ઝવેરાત બધું બતાવે છે, અને ઓલો જઈને કે તું શું કરી આવ્યો રાજમહેલમાં ગયો હતો? તો કે અમે તો આવું બધું જોયું, અદભુત વૈભવ, શું રત્નો હતા, શું મોતી હતા. એટલે ઓલો એના કોડા લઈને આવ્યો, આવા હતા? તો કે ના, આમાં કાંઈ ઠેકાણું નથી. અરે કેવા, તો છીપલા લઈને આવ્યો, આવા હતા? જુદું જુદું જે કાંઈ એની પાસે સંપત્તિ હોય ભીલના ઘરની અંદર લાવી. પછી કે તું તો ગાંડો થઈ ગયો, આનાથી વધારે કિંમતી કાંઈ જગતમાં હોય જ નહીં. સંસારી જીવોની આ દ્રષ્ટિ છે, એને સંસારના ભોગથી વધારે સુખ બીજું છે એવી એને કલ્પના પણ બેસતી નથી. એટલે બીજું અનુભવમાં ન આવે તો મેં આ છોડવા તૈયાર નથી. આટલી મૂઢતા સંસારી જીવોની છે, એને આવતું નથી કે તું એક વાર આ છોડી દે, જ્ઞાની કે છે. અને પછી અંતર્મુખ દ્રષ્ટિ કરીને જો, અંતરનું સુખ, પદાર્થ નિરપેક્ષ સુખ કેવું છે, એની દિવ્યતાની તું અનુભૂતિ કર, એના અમૃત તત્વની તું અનુભૂતિ કર. પરંતુ જીવનું સાહસ ચાલતું નથી, કારણ કે બહિર્મુખ છે. સાધના અંતર્મુખ ન થાય ત્યાં સુધી આવા અંતરંગ સુખો, અંતરંગ આનંદ, અંતરંગ તૃપ્તિ એનો કોઈ વિચાર પણ આ જીવ કરી શકતો નથી. એટલે કહે છે કે લોકોને ભાષ્યમાન થવું કઠણ પડે, નહીં સમજે લોકો. તમે અમારા ગુણોનું વર્ણન ગમે તેટલું કરશો તો કહે છે ભક્તિ તમારા પૂરતી રાખજો, મહેરબાની કરીને તમે અમારા વિશે બહાર ક્યાંય પ્રસંગને ચર્ચિત ચર્ચામાં લેશો નહીં. કે જોયું રાયચંદભાઈ તો કેવા છે, ગ્રસ્તમાં હોવા છતાં સાક્ષાત પરમાત્મા છે. એ વાત તમારી બરોબર છે, તમારી ભક્તિ છે એટલે તમે બોલશો, લોકો કંઈ સમજવાના. લોકો બહુ બહુ તેમ કહેશે કે ગાંડો થઈ ગયો છે, આનું જરા ફરી ગયું છે. એ કઠણ પડે અને થશે શું, અને તેથી વિરાધના થવાનો કંઈ પણ હેતુ થાય. વિરાધના કરશે, એ વિરાધના કોઈ પુરુષની નથી કરતો, સતની કરે છે, પરમ તત્વની કરે છે. આ વિરાધના છે કે જે તત્વ જગતમાં છે અને પોતે અસતમાં જીવે છે અને સત હોય જ ન શકે આવું પ્રતિપાદન કરે. તો આ શું થયું? વિરાધના થઈ. કોની થઈ? સતની. આ વિરાધના, સતની વિરાધના આ અનંતાનુબંધીનું એક કારણ છે. અદ્વેષ, મોક્ષ પ્રત્યેનો અદ્વેષ, સત પ્રત્યેનો અદ્વેષ થવો જોઈએ, પણ આ દ્વેષની ભૂમિકામાં છે, માન્યતા નથી. પહેલી દ્રષ્ટિમાં પણ જીવ પ્રવેશ કરી શકતો નથી કે એને મોક્ષ સાથે મૈત્રી ક્યારે થાય, કે મોક્ષમાં શ્રદ્ધા થાય તો મૈત્રી થાય, કે મોક્ષમાં અશ્રદ્ધા હોય તો મૈત્રી થાય. તો એને આ શ્રદ્ધા પણ થતી નથી કે આવા આત્મિક ગુણોવાળા પુરુષ આવા હોઈ શકે છે, આવી નિર્ગ્રંથતા હોય છે. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે છે, આ સામાન્ય જીવોને સમજવું કઠણ છે, નહીં સમજી શકે. અને એને બધા જ પરિસર અને ઉપસર્ગની અંદર પણ એ પરમ સાતાને આનંદ અનુભવે છે, એ નહીં બેસે. એને એ ઉપસર્ગની વાત કરે કે ગજ સુકુમારના માથે સગડી છે, ખેરના અંગારા સળગે છે, પણ ગજ સુકુમાર વ્યથિત કે પીડિત નથી, પરંતુ પોતાના આત્મિક સ્વભાવના સુખમાં આનંદિત છે. આ વાત કોઈ કાળે બેસશે નહીં, કારણ કે ક્યારે અંતર્મુખ સાધના કરી નથી. સામાન્ય પ્રતિકૂળતાને પણ જીતવાની જો પ્રેક્ટિસ કરી હોય, પ્રયોગ કર્યો હોય, સાધના કરી હોય, કે ગમે તે બાહ્ય સ્થિતિ આવે એનાથી હું પર છું એવું આત્મિક ધ્યાનની આંતરિક સાધના થઈ હોય, તો શરીરનો રોગ તે શરીરમાં છે, મારામાં નથી, હું નથી, હું તો એનો જાણનારો છું. ઠંડી ગરમી બહાર છે, મારે એની સાથે સંબંધ નથી, હું તો એને જાણનારો છું. એ મને કોઈ બાહ્ય સ્થિતિ ચલિત ન કરી શકે. આવી સાધના જ એને ક્યારે કરી નથી, કરતોય નથી. એને ક્યારે સતની શ્રદ્ધા ન આવે, અને સતની શ્રદ્ધા ન આવે, મોક્ષની મૈત્રી ન આવે, આ જીવ પહેલી દ્રષ્ટિમાં પણ ન આવે. મિથ્યાત્વ, ગાઢ મિથ્યાત્વ મારે. અને એક કે છે અહીંયા તો કે એને વિરાધના કરી. વિરાધના કરે એટલે પછી કોઈ સાથે પ્રસંગ કહેવાનો પ્રસંગ આવે કે ઓલાએ કહ્યું કે તમને આમ કહેતા હતા ને, એ પુરુષ તો આવે, હવે રહેવા દે ને ભાઈ, હું બધું જાણું છું ને. વિરાધના કરે. અને જ્ઞાનીઓની વિરાધના, સંકિતીઓની વિરાધના, નિર્ગ્રંથોની વિરાધના, કેવડીઓની વિરાધના, તીર્થંકરોની વિરાધના જેવું કોઈ મહાપાપ નથી. આપણે સમજી શકીએ કે ન સમજી શકીએ, આ લોકોત્તર તત્વ છે, આ પરમ તત્વ છે, આપણી સમજમાં આવે કે ન આવે, એથી કરીને નથી એવા એના અસ્તિત્વનો વિરોધ ન કરવો, આ વિરાધના છે. વિરોધ કરવો તે વિરાધના છે. આ વિરાધના થાય એથી આગળ જુઓ કેટલા દોષ થાય છે. તમે અમારી વાત કોઈને કહેશો નહીં, કેમ કે તમે અમને ઓળખો છો અને તમારી ઓળખાણ તમે કોઈને કદાચ કીધી હોય અને સામાની એ સમજ ન હોય તો શક્યતા છે કે એને સમજવું કઠણ પડે અને વિરાધના કરે, અને એથી એક બીજું પરિણામ આવશે કે જેનું તમે ને એ બે ભાગીદાર થશો અને અમે પણ. પૂર્વ મહાપુરુષના અનુક્રમનું ખંડન કરવા જેવું પ્રવર્તન આ આત્માથી કંઈ પણ થયું ગણાય. કૃપાળુ દેવે પોતાની વાત ન મૂકી, તમે જેને કહો તે અને આ આત્મા, એ જે મહાપુરુષોનું પ્રવર્તન, ભગવાન મહાવીરના પ્રવર્તન વિશે આગલા પત્રમાં આવ્યું છે કે જન્મજાત ત્રણ જ્ઞાન હતા, સંયમથી ચોથું જ્ઞાન પ્રાપ્ત થયું છે. એ પુરુષ પણ 12.5 વર્ષ સુધી મૌન ધારણ કરીને, પરિસર અને ઉપસર્ગના કષ્ટ વેઠીને, સમાધિની સાધના કરીને, અંતર્મુખી સાધનાના 12.5 વર્ષના ભગવાનના છે એ કે છે, ત્યાં સુધી એ ઉપદેશ માર્ગ પ્રવર્તાવાથી દૂર રહેતા આવું પ્રવર્તન તીર્થંકર જેવા એ પણ કર્યું છે, કારણ કે થોડો પણ કર્મનો પ્રતિબંધ હોય તો એને માર્ગ પ્રવર્તવાનો સાહસ કર્યું નથી. તો કે છે, બીજો જીવ આવા પ્રવર્તનમાં અજાગૃત કેમ રહી શકે? એ વાત મૂકે છે કે અમારો આટલો મહિમા ગાશો તો આ પૂર્વ મહાપુરુષોએ જે અનુક્રમ જાળવ્યો છે તો લોકોને અમારા વિશે ભ્રાંતિ થશે કે કાંઈ ઉદયનું ઠેકાણું નથી અને માર્ગ પ્રવર્તવા ભગવાનની જેમ નીકળો છે, બનીને પરમાત્મા બનીને નીકળો છે. પૂર્વના મહાપુરુષોનો અનુક્રમ આ છે કે એણે તો મૌન જાળવ્યું છે, અને અમે આ કાંઈ તમને પછી સત્સમાગમ આપીએ કે આ પ્રકારનો ઉપદેશ માર્ગ પ્રવર્તાવાનો બને એવું શક્ય નથી. અદ્ભુત વાત છે. આ સૂક્ષ્મતા પકડાય તો પકડાય, કે ક્યાં સુધી વસ્તુનો તંતુનો છેડો ક્યાં સુધી જાય છે. તીર્થંકરોના પ્રવર્તન સુધી આ વાતને જાય છે. અને એને કહ્યું છે કે ઉપદેશ માર્ગ પ્રવર્તાવાની પણ જો કોઈની ઈચ્છા હોય, કેટલીક વાર આવી ભાવના હોય છે, જગતનું કલ્યાણ કરવાની હોય છે ભાવના હોય, પૂર્વે એવા કર્મ નિબંધન કર્યા હોય કે સવી જીવ કરું શાસન રસી, એ પણ બરોબર છે, પણ પોતાની શક્તિ વિના એ પણ દોષ થાય. સવી જીવ કરું શાસન રસી ઠેકડો ન મરાય. અને મારે તો બધાનું કલ્યાણ કરવું છે, કલ્યાણ કરવું છે, કલ્યાણ કરવું કરે, અને એને કારણે પોતે બીજા માર્ગે ચાલ્યો જાય, અકલ્યાણના માર્ગે. આ માર્ગનું સ્વરૂપ નથી. એટલે તીર્થંકરનું ઉદાહરણ અને પૂર્વના મહાપુરુષોનું ઉદાહરણ. પૂર્વના મહાપુરુષે આ શાશ્વત માર્ગ જાળવ્યો છે, એની મર્યાદા જાળવી છે. એટલે કૃપાળુદેવે કેટલાય પત્રમાં કહ્યું કે અમારે માર્ગનું સ્વરૂપ પ્રકાશવું નથી. સર્વસંગ પરિત્યાગ ઉદયમાં ન આવે તો અમારે આ માર્ગનું સ્વરૂપ પ્રકાશવું નથી. અને પછી એક પત્રમાં લખ્યું 706 ની અંદર કે કદાચ ઉદયમાં આવે તો પણ જે થવાનું હોય તે. આટલે સુધી આ જ્ઞાની પુરુષોની વિરક્તિ હોય છે આ આત્મતત્વની, જેને પૂર્ણતા પ્રાપ્ત કરવી છે એનો બાહ્ય અભિગમ આટલે સુધી પણ વિરક્ત હોય છે, એમાં પણ એ ઉદાસીન હોય છે, એમાં એને રસ રંજન ન હોય. આ રંજિત ભાવ છે, આ રંજિત ભાવ પણ એ સર્વસંગ પરિત્યાગના માર્ગમાં અથવા આત્માની સર્વથા મુક્તિના માર્ગમાં આ રંજિત ભાવ પણ ઘટે નહીં. બેસવો કઠણ છે. અને પછી પ્રશ્નો આવે, પ્રસંગ તો આવે જ, પ્રસંગ છે એનું શું કરે. કલ્પસૂત્રની અંદર સુધર્મા સ્વામી લખે કે ગોશાળાએ તેજો લેસિયા ફેંકી તો એમાં બે સાધુ ભગવાનના મહાવીરના માર્ગના આડા આવ્યા, તો એ બે સાધુ બળીને. લોકોએ પ્રશ્ન કર્યો કે તીર્થંકર સાક્ષાત વિદ્યમાન હતા, એની નિશ્રામાં હતા, તો એ ભગવાને એને કેમ બચાવવાની? તો કે તે સમયે એનો બચાવવાનો ભાવ પણ એ વાત આપણને ન બેસે, એવી ચર્ચા કરવી નહીં. એક કે છે કે પૂર્વ મહાપુરુષના અનુક્રમનું ખંડન કરવા જેવું પ્રવર્તન આ આત્માથી કંઈ પણ થયું ગણાય, થોડે ઘણે અંશે પણ અમે પણ એ શ્રેણીમાં આવી જાય. લોકો તો વિરાધના કરશે જેને તમે કહેશો તે, અને આ પણ આવશે. માટે અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારો અવિરતિરૂપ ઉદય હોવાને કારણે અમારા આત્મિક ગુણો વ્યક્તત્વપણે તમને લક્ષમાં આવતા હોય તો પણ તમારે જે કંઈ ભક્તિ કરવી હોય એ આત્માની, એ તમે તમારી રીતે અંતરંગ ભક્તિ કરજો, પણ બહાર એની ચર્ચા કરશો નહીં. તો અનધિકાર ચર્ચા, કોઈનો મહિમા ગાવો, કોઈની પ્રશંસા કરવી, રજનું ગજ કરવું, આ બધા વિરાધનાના દોષો છે, જ્ઞાનીઓની વિરાધના છે. આ પત્ર પર યથાશક્તિ વિચાર કરશો, કંઈક વિચાર કરવા જેવું હશે તો જ ફરી ફરીને લખ્યું છે ને કે આ પત્ર પર યથાશક્તિ વિચાર કરશો, અને તમારા સમાગમવાસી જે કોઈ મુમુક્ષુ ભાઈઓ હોય તેમને હાલ નહીં, પ્રસંગે પ્રસંગે, એટલે જે વખતે તેમને ઉપકારક થઈ શકે તેવું સંભવતું હોય ત્યારે આ વાત પ્રત્યે લક્ષિત કરશો, એ જ વિનંતી. તમારા સમાગમમાં શી તમારી સાથે રહેલા સત્સંગીઓ મુમુક્ષુઓ એમને હાલ તમે કદાચ કહેતા નહીં, પણ પ્રસંગે પ્રસંગે તેમને જ્યારે ઉપકારક થઈ શકે એટલે એમની સ્થિતિ જો સમજવા જેવી થાય તો તમે એનું લક્ષ્ય દોરજો, એમને લક્ષિત કરજો, એમનું લક્ષ્ય દોરજો કે ભાઈ આપણે આ મહાપુરુષોના જીવનના ઉદયને કેવી રીતે જોવો અને એની આત્મિક ચર્યા કેવી રીતે જોવી અને એને માટે બહુ ચર્ચા કરવી. અદ્ભુત વાત છે આ બધી અંતરંગ. મુમુક્ષુના એક એક સૂક્ષ્મ દોષો પણ ઉત્પન્ન થવા ન પામે. અરે બહારના દોષો તો સ્થૂળ છે, આપણે તો એમાં જ પડ્યા છીએ અને આપણે સ્થૂળ દોષો પાછળ જન્મો જન્મ બધા સાધનો કરી કરીને ખતમ થઈ ગયા, પરંતુ આત્મા નિર્મળ થયો નહીં, કારણ કે દોષોની સૂક્ષ્મતા આપણને હજુ જણાતી જ નથી. જે અંતરના ભાવો છે આવા કલુષિત ભાવો, ક્લેશ સંકલેશના ભાવો, રાગ દ્વેષના ભાવો, કષાયોના ભાવો, એનાથી આત્માને નિર્મળ કરવો છે. અને બહાર છૂતાછૂતમાંથી નવરા નથી થતા કે આનું આમ કર્યું, આનું આમ કર્યું, આને આ કર્યું, આનું આમ કર્યું. આ બધી તો બહુ જ જેને કહે લક્ષ્ય પણ થોડો આપો તો ચાલે એવી ચેષ્ટાઓ છે, એમાં સમગ્ર જીવન સમાપ્ત કરી દેવાનું. કૃપાળુદેવે આ વાત 702માં અનુપચંદભાઈને લખી છે કે શું માઇન્ડું છે, કરવાનું શું છે એ જ આ જીવને પકડાતું નથી. જીવના સૂક્ષ્મ દોષો અંતરતમની અંદર જે દોષો છે અને આપણે બહારનું એક તપ કરી નાખ્યું એમાં વૃત્તિનું ઠેકાણું નહીં અને તપ કરી લીધું ને એક યાત્રા કરી લીધી ને આ કરી લીધું ને આ બે ખમાસાણા થઈ ગયા, આપણને એમ લાગે મેં તો ઘણું કરી લીધું, હું તો બધું આ જ કરું છું, ધર્મમાં છે અને એ તો ધર્મરૂપ જ છે. 1000 રૂપિયામાંથી 1 પૈસો દાનમાં દઈ દીધો અને એમાં પછી 10ની રૂબરૂમાં દીધો અને પાછો કે કીધો છો મેં દીધો છે, ક્યાં ઠેકાણા છે? સ્થૂળતા ઉપર, બહિર્મુખતા ઉપર, બહિર સપાટી ઉપર ચાલતા આપણે આત્મશુદ્ધિ કરવાનો યજ્ઞ લઈને બેઠા છે. દોષોથી નિવૃત્ત થવાનું છે. દોષ હશે ત્યાં સુધી કર્મ બંધન થયા કરશે. સર્વ દોષોથી નિવૃત્ત થવું અને એ બહિર દોષો નહીં, અંતરંગના દોષો. બહાર કોઈનો જય જયકાર બોલીએ અને અંદરની અંદર એના પ્રત્યેનો મત્સર ભાવ હોય કે મારાથી જરાક શ્રેષ્ઠ કહેવાઈ ગયો, એ સહન ન થતું હોય તો એ દોષ લક્ષમાં તો ન આવ્યો. અને પોતે બહુ જાણે મોટું કામ કર્યું જય જયકારનું, ખ્યાલ નથી આવતો કે આ તારો દોષ તને લક્ષમાં આવતો નથી. કૃપાળુદેવે એક પત્રની અંદર સૂક્ષ્મ લખ્યું છે કે 16 ગુણથી 16 ભાવનાઓથી ભૂષિત હોય પણ એક સમય પણ કોઈના પ્રત્યેનો મત્સર ભાવ આવીને ચાલ્યો જાય તો પણ નિયમમાં એ ભાવિત નહોતો. નિયમથી આટલી અંતરંગની જાગૃતિ આ પરમાર્થ માર્ગની સાધનાનું લક્ષ્ય છે. સાધના એટલે સતત જાગૃતિ. તો કે છે તમારા સમાગમ વાસીને આ તમે કહેજો, સમજાવજો. અત્યારે કદાચ ન સમજાવી શકાય, ન સમજી શકાય એવી એમની સ્થિતિ હોય તો પ્રસંગે પ્રસંગે જે વખતે તેમને ઉપકારક થઈ પડે એ જ્યારે એવી સ્થિતિમાં હોય, સાંભળી શકે સમજી શકે ત્યારે એમનો લક્ષ્ય દોરજો કે ભાઈ કરવાનું આ છે, સાચો માર્ગ આ છે, એ કરશો કે જેથી તેમને ઉપકારક થાય અને આ જ અન્યનું કલ્યાણ છે. ત્યારે તેમને આ વાત પ્રત્યે લક્ષિત કરજો, એ જ વિનંતી. 621નો પત્ર અહીંયા પૂરો થાય છે. પત્રાંક 622, મુંબઈ, અષાઢ વદ અમાસ 1951. અનંતાનું બંધીનો બીજો પ્રકાર લખ્યો છે તે વિશે વિશેષાર્થ નીચે લખ્યાથી જાણજો. અગાઉ 613ના પત્રમાં અનંતાનું બંધીનું સ્વરૂપ આપ્યું હતું કે સ્ત્રી પુત્રાદી પ્રત્યે પણ જે જ્ઞાનીઓએ જે મર્યાદા આપી છે એથી વિરુદ્ધ આગળ જઈને આ નિર્ધ્વંસ પરિણામો જો કર્યા હોય તો આ બધા અનંતાનું મંદિરના કારણ છે. એની વાત સમજાવવા માટે જરા ત્યાં સંક્ષેપ હતી, અહીંયા વિશેષ આપ્યું છે. ઉદયથી અથવા ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી ભોગાદિને વિશે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે. પણ જ્યાં ભોગાદિને વિશે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં, નિર્ભયપણે ભોગ પ્રવૃત્તિ સંભવે. આ ચાર માર્ગની અંદર જ્ઞાનીઓએ પ્રત્યેક પ્રવૃત્તિમાં એક મર્યાદા આપી છે. એટલે ઉદયથી પ્રવૃત્તિ થતી હોય અને ઉદાસ ભાવથી પ્રવૃત્તિ થતી હોય, મંદ પરિણતિથી પ્રવૃત્તિ થતી હોય ત્યાં સુધીમાં એ પ્રવૃત્તિ જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને થઈ છે એવી સંભવે નહીં. એનો મતલબ કે એને જ્ઞાનીની આજ્ઞા માથા ઉપર છે. ઉદય ગમે તે આવે તો ઉદયની અંદર એ હરખ ગેલો ન થાય, અને ઉદય વિપરીત આવે તો પણ એમાં શોકગ્રસ્ત ન થાય. ઉદાસ ભાવ સંયુક્ત ઉદયમાં પણ એની ઉદાસીનતા બહુ મળે તો પણ છકી ન જાય, અને અભાવ થઈ જાય તો પણ એનાથી દિનહીન ન બને. ઉદાસ ભાવ સંયુક્ત, ઉદાસ એટલે ન રાગ ન દ્વેષ, ઉદાસીનતા છે, લોલુપતા નથી, સ્પૃહા નથી, વૃદ્ધિપણું નથી, તન્મયપણું નથી, તાદાત્મ્ય ભાવ નથી, એનાથી થોડો પર છે. જે આવ્યું બહુ સારા સંયોગો ઉદયમાં આવ્યા છે હશે એ પણ હું જોઈ લઉં, બહુ વિપરીત દુઃખના પ્રસંગો છે, પીડા વ્યથા આવી છે એ પણ જોઈ લઉં. ઉદાસ ભાવ છે મંદ પરિણત બુદ્ધિ, એની પરિણત બુદ્ધિ એટલે એની સાથે એકાકાર થતો નથી. દૂધપાકનો સબડકો લઈએ અને દૂધપાકમય બની જાય નહીં, દૂધપાકને દૂધપાક રૂપે જાણે, કઢીને કઢી રૂપે જાણે, દાળને દાળ રૂપે જાણે, ઔષધને ઔષધ રૂપે જાણે, જાણે છે. કારણ કે વેદન અને જાણપણું એ જીવનો સ્વભાવ છે, આત્માના ગુણો છે, જાણે. પરંતુ રાગ કરે, ઉછાળા મારે એની અંદર, એ જીવનો સ્વભાવ નથી, એ અનાત્મ ભાવ છે, આત્મભાવ નથી. તો ત્યાં મંદતા હોય એની, એની પરિણત બુદ્ધિ મંદ થાય. સમત્વની અંદર ચાલવું છે, પરંતુ આ સંયોગોમાં જરાક ઉછાળો આવે તો પણ એ રોકાઈ જાય. પોતાની જાતને સંભાળી લે, બરોબર છે, ઉદય આવ્યો છે અનુકૂળ છે કશો વાંધો નહીં, અને ઉદય પ્રતિકૂળ છે હશે ચાલ્યો જશે એનો પણ હું સાક્ષી છું. મંદ પરિણત બુદ્ધિ છે, જેની મંદ પરિણત બુદ્ધિ નથી અને એની અંદર સોએ સો ટકા પરિણતિમાં આવી જાય છે, એ ક્ષણે ક્ષણે કાં તો હર્ષભર ગેલો છે અને કાં તો શોકમાં ગરકાવ થયેલો છે. કેમ કે સમયે સમયે ખબર નથી, એને જેવો ઉદય એવો નાચે, જેવો તાલ એવો નાચ, કર્મનો જેવો તાલ એવો આનો નાચ. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચિર, પોતાનો કોઈ ભાવ છે જ નહીં, જે ભાવ છે ઉદયનો છે. ઉદય અનુકૂળ નથી, મરી ગયો, મારા જેવો કોઈ દુઃખી નથી, આ બધા દુશ્મન જ પાયકા છે, હાલ્યો. અને અનુકૂળતા થઈ, આપણું કાંઈ કોઈ બાજી ખાલી જાય, આપણો ફેંકેલો કોઈ દી પાછો નબળો પડે, લ્યો આ અહંકારમાંથી નવરો થતો દેખાડી દીધું ને એને, હવે જોઈ લેશે એની આંખું ચાર થઈ જશે. પણ એની આંખું ચાર થાય કે આઠ થાય એમાં તારું શું ભલી વાર. પણ મનની અંદર આ ભાવ કસાય ભાવ, આ આત્મભાવ નથી, આ બંધ ભાવ છે, આ અન્ય ભાવ છે. અને જ્ઞાની કે છે કે આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે એવી સ્પષ્ટ સમજ જીવની અંદર ક્ષણે ક્ષણે સમયે સમયે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે જાગૃત રહેવી જોઈએ. અને જ્યાં સુધી એવી સ્થિતિ નથી થઈ ત્યાં સુધી મંદ પણે રહીએ. આવે કદાચ એવો ભાવ સમયમાં આવી જાય તો પણ પાછો પોતે સંભાળી લે. યશોવિજયજી મહારાજે આઠ દ્રષ્ટિની સજ્જાઈમાં કહ્યું, વાડીઓ વડે જેમ હેમ, એ કદાચ એક વખત ઉદયમાં ઝૂકી જાય પણ તરત જ પાછો થાય. વાડીઓ વડે જેમ હેમ, આવો એની સ્થિતિ છે. એ કહે છે કે ત્યાં એ બધું જ કરવા છતાં જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને એની પ્રવૃત્તિ થતી નથી. પ્રવૃત્તિ થાય છે પણ એ સંભાળી સંભાળીને, જેટલું બોધબળ છે, જેટલું સામર્થ્ય છે એ પ્રમાણે એ પ્રવૃત્તિની સાથે પાછો હટે છે. એકરૂપ થતો નથી, તાદાત્મ્ય થતો નથી, તદ્રુપ થતો નથી અને જરા એમાં જોડાતો નથી. જાણે અને જુએ એ જીવ જ્ઞાની, જાણે જુએ ને જોડાય એ અજ્ઞાની. આ આત્મા ચૈતન્યવન છે એટલે જાણવું અને જોવું આ એના જ્ઞાન દર્શન ગુણ, એનો ગુણ છે. તો જાણવું ને જોવું આ આત્માનો ગુણ છે, એ જ્ઞાન ગુણ છે. જાણવું જોવું ને જોડાવવું આ અજ્ઞાન છે. આ ડાયો ડોડા પણ જેને આપણે કહીએ ને કે ડોઢો શું કામ થયો, જાણ્યું તે જોયું જોડાયો શું કામ, તને જોડાવવાનું કોને કીધું હતું, એ પર છે. આ જોડાવવું આ અજ્ઞાનની નિશાની છે. જ્યાં ભોગાદીને વિશે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં. પણ ભોગનો ઉદય આવ્યો અને તીવ્ર તન્મયપણે ભોગમાં એકાકાર થયો, તલ્લીન થયો, એક રસ એક રૂપ થયો, ગાંડો થયો, કોઈ ભાન ન રહ્યું, સમયનું ભાન નથી, સ્થાનનું ભાન નથી, આવો બાહોશ નહીં પણ બેહોશ થયો, ભાવરો બન્યો, તીવ્ર તન્મય પણ એ ભોગની પ્રવૃત્તિની અંદર જે જીવ છે ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કોઈ અંકુશતા સંભવે નહીં અને નિર્ભયપણે ભોગની પ્રવૃત્તિ સંભવે. એ નિર્ભયપણે ભોગ પ્રવૃત્તિ કરે કારણ કે ત્યાં એ અહમના આધાર ઉપર સ્થિત થયો છે, સ્વચ્છંદના આધાર ઉપર સ્થિત થયો છે. એટલે પરિસ્થિતિ શું થાય છે, આ અનંતાનુમતિ જ્ઞાનીને સમજાવવું છે. એ કહે છે જે નિર્ધ્વંસ પરિણામ કહ્યા છે તેવા પરિણામમાં વર્તે. અનંતાનુમતિ ક્યારે સંભવે, કે કુટુંબ સંબંધ આદિમાં જે વ્યવહારની મર્યાદા કીધી છે એથી ઉપરવટ જાય મોહની માત્રામાં ત્યારે એને નિર્ધ્વંસ પરિણામ કહેવાય. અને આ નિર્ધ્વંસ પરિણામ એને અનંતાનુબંધીના કર્મો બાંધે, આ કારણ છે. તો અહીંયા એની મર્યાદા કીધી છે કે વ્યવહાર ધર્મની અંદર કુટુંબની મર્યાદા છે, વ્યવહારિક છે, પણ એ મર્યાદા કેટલી છે, વ્યવહાર પૂરતી સીમિત છે, પર્યાય પૂરતી સીમિત છે, ઋણાનુબંધ પૂરતી સીમિત છે. એ ઋણાનુબંધ અનુકૂળ હોય તો અનુકૂળ, પ્રતિકૂળ હોય તો પ્રતિકૂળ, વાત પૂરી થઈ ગઈ. એ કાયમી નથી, એમાં કાયમીનો ભાવ કરીને મોહભાવ કરવા, કાયમીનો ભાવ કરીને એમાં આર્ત ધ્યાન કરવું, કોઈ કાયમી નથી. સંબંધો બધા આ જન્મની અંદર પણ ટેમ્પરરી છે, આપણું જન્મ તો ટેમ્પરરી છે જ, એમાં રહેલા સંબંધો પણ. તો દીકરાનો સંબંધ કાયમી દીકરાનો રહેતો, તો મોહથી સંબંધમાં ન જોડાવું, મર્યાદાથી સંબંધમાં જોડાવું. જ્ઞાનીએ કહ્યું છે તે પ્રકારે આ પુત્ર સંબંધ છે મારા, જ્યાં સુધી અનુકૂળ છે ત્યાં સુધી એકબીજાનો બરોબર, નહીં હોય કદાચ કોઈ જોગાનું જોગ એવો થયો અને કોઈ એવું નિમિત્ત બન્યું, એવો ઉદય આવ્યો, વાત પૂરી થઈ ગઈ, એ જ્ઞાનીની આજ્ઞામાં છે, નિર્ધ્વંસ પરિણામમાં નથી. હવે આ શું થશે, હવે તો તું પથરો થયો તો સારું હતું. આ બધા ભાવ જીવના મોહાંધ દશાના ભાવ છે, નિર્ધ્વંસ પરિણામ, ક્રૂરતાના પરિણામ. સંબંધની મર્યાદા જાણતો નથી, એ સંબંધ અનુકૂળ પણ હોઈ શકે, પ્રતિકૂળ પણ હોઈ શકે છે, અને એવા પરિણામમાં વર્તે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. આ એક આ સમજણ આપે છે કે અનંતાનુબંધી ક્યારે થાય છે, કે આવા ભોગના ઉદય આવે, આવા ઋણાનુબંધના ઉદય આવે અને એની સાથે જીવનો વ્યવહાર થાય તો એમાં ઉદાસ ભાવે થવો જોઈએ. ઉદાસ ભાવ સંયુક્ત થવો જોઈએ અને મંદ પરિણત બુદ્ધિથી થવો જોઈએ. ભલે બધું જ છે, ઘર છે, બાર છે, સંસાર છે, કારોબાર છે, ધંધો છે, ધાપો છે, સગાવાલા છે, દીકરા છે, સમૂહ વળ્યા છે, આ બધા જ છે, પણ બધાની અંદર પરિણતિ તારી મંદ અને તારો ભાવ ઉદાસ. ઘેલો નહીં, મોહનો નહીં, મૂર્છાનો નહીં, તાદાત્મ્યતાનો નહીં. જ્ઞાનીએ જે મર્યાદા કીધી છે કે આ બધું જ જગતની અંદર પ્રાપ્ત થાય છે એ કર્મના ઉદયથી, અને એક અમુક કાળ મર્યાદિત પૂરતું જ છે. આ કોઈ સંબંધ શાશ્વત નથી, આ સંયોગ છે. અને જ્યાં જ્યાં સંયોગ છે ત્યાં સનાતન નિયમ શું છે? વિયોગ છે, છે ને છે. એને જ સંયોગ કહેવાય કે જેની સાથે વિયોગ છે, એને જ જન્મ કહેવાય કે જેની સાથે મૃત્યુ છે, એને જ ઉદય કહેવાય કે જેની સાથે અસ્ત નિશ્ચિત જ છે. ક્યારે થાય એટલો જ સંબંધ છે, બીજો કોઈ પ્રશ્ન નથી. નિશ્ચિતતા છે, જન્મો એટલે મૃત્યુ નિશ્ચિત છે, ખીલ્યું એટલે કર્માવું નિશ્ચિત છે, ઉદયનો અસ્ત નિશ્ચિત છે. એમ આ બધા સંબંધો જે પ્રાપ્ત થયા છે, સંયોગ મળ્યા છે, તો એનો વિયોગ. તો સંયોગની અંદર ભોગવટો કરવો, સંયોગની સાથે રહેવું, એક તો એ ઉદયથી મળ્યા છે, ઈચ્છાથી નહીં. આપણી ઈચ્છાથી આપણા બાપા આપણને નથી મળ્યા. નો ચોઈસ ઇન અવર પેરેન્ટ્સ, ઉદયથી જ. તારી તો ઈચ્છા હતી અમેરિકાના પ્રમુખને ત્યાં. ઘણાને એમ થાય છે કે હું ખોટો આવી ગયો છું, એ જાણે પોતે અમેરિકાનું પાર્સલ અહીંયા આવી ગયું હોય ને, એમ રે અમેરિકાની જેમ ઇંગ્લિશ સ્ટાઇલમાં જ રે અને ઇંગ્લિશ જ બોલતો ના જ કરે, એને એમ થાય છે કે આપણો આ દેશની અંદર જન્મ ખોટો થઈ ગયો છે. હવે આને કોણ પહોંચે? આ મૂર્તાને કોઈ જવાબ નથી. ઉદયથી છે, સંયોગો છે, એ ઉદયથી છે. તો તારે ઉદાસ ભાવે સંયોગ સાથે રહેવું, એક. અને મંદ પરિણતથી રહેવું. કેટલા સરસ સૂત્ર આપ્યા છે, ના નથી પાડી, તિરસ્કાર નથી કરવાનો, દ્વેષ નથી કરવાનો, એની સાથે ક્રોધ નથી કરવાનો કે તમે ક્યાં આવ્યા, આ મને ક્યાં નડો છો, નહીં. તો ઉદાસ થઈ જા અને મંદ પરિણતિ. અનુકૂળ હોય તો હરખાઈ જઈશ માં, અને પ્રતિકૂળ હોય તોય જપાઈ જઈશ માં, શાંતિ. એ જો હોય તો જ્ઞાનીની આજ્ઞામાં તું છો. અને જ્યાં જો નિરંકુશ અને નિર્ભય થઈને ભોગ પ્રવૃત્તિ કરે તો કે છે ત્યાં અનંતાનુબંધી સંભવે છે. આ સ્પષ્ટતા આપી છે કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં. એક ગાથા સરસ આપી છે જો સમજાય તો. દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્ર ચેતનના ઉત્પત્તિ લે કોના અનુભવ. અરે દેહ માત્ર સંયોગ છે, હવે શું કરવું? જો દેહ સંયોગ છે તો દેહના કારણે ઉત્પન્ન થતા, દેહ થકી ઉત્પન્ન થતા જે સંબંધો છે એ સંયોગ નહીં તો શું શાશ્વત છે, કાયમી છે, મારા જ છે, આવું ક્યાંથી માની લીધું? તે આટલું સમજાય સંયોગ છે. મારું જીવન સંયોગનું જીવન છે. સંયોગ સાથે જોડાવાની એક મર્યાદા જ્ઞાનીઓએ આપી છે કે સંયોગનું સ્વરૂપ સમજી લે, એ તારા નથી, પર છે, ઉદયથી છે, કાયમી નથી, શાશ્વત છે. અને અનુકૂળ જ થાય એવો નિયમ નથી, અનુકૂળ પણ થાય અને પ્રતિકૂળ પણ થાય, એ ઋણાનુબંધ ઉપર છે. એ ઋણાનુબંધ પ્લસ પણ હોય અને માઇનસ પણ હોય. બસ હવે સૌની સાથે રહે, જે સંસાર છે એની સાથે રહે, એનાથી આગળ જઈશ માં, એનાથી આ મર્યાદાથી આગળ જઈશ, નિર્ભય થઈશ, તો કે છે ત્યાં અનંતાનુબંધી સંભવે છે. તેમજ હવે બીજું, હું સમજું છું મને બાધ નથી એવાને એવા બફમમાં રહે અને ભોગથી નિવૃત્તિ ઘટે છે અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય, છતાં પણ મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દશા માની ભોગાદિકમાં પ્રવર્તના કરે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. આ બીજી સ્થિતિ બતાવી. અનંતાનુબંધી ક્યાં થાય? જીવને અનંત સંસારનો અનુબંધ કરાવે, સંસારથી ક્યારે છૂટવા ન દે, આવા કર્મો જીવ ક્યારે બાંધે? તો એક કારણ કીધું આ કે સંયોગોની અંદર મર્યાદાથી ઉપર એ પોતે વર્તન કરે તે. બીજું, હું સમજું છું મને બાદ, આમ ડાપણ આવી ગયું છે બરાબર, એવા ને એવા બફમ મારે, શબ્દ પ્રયોગ કૃપાળ દેવે કેવો સરસ કર્યો છે કે આપણને કદાચ ન મળે આ શબ્દ, બફમ મારીએ. એટલે જે જાણે છે એનું ખોટું ડાપણ છે, ભ્રાંતિ છે, મિથ્યા માન્યતા છે. ભોગથી નિવૃત્તિ ઘટે છે આવું માને કે આપણે તો જે કાંઈ આવ્યું હોય ને ભોગવી નાખવું, નહીં તો વળી પાછું બાકી રહી જાય. આના મગજની અંદર આવું બધું આવ્યું છે કે જે આવ્યું એ ભોગવવું, હાયણું માયણું, કાલ કોણે, બસ આવા આવા કહેવતો તો બધી તૈયાર જ છે ને ભાઈ, કે આ ભાવ મીઠા તો પરભવ કોણે દીઠા, જાવા દે આવતા ભાવનું માંડીને આઈ ગુમાવીશ અને ઓલું મળશે કે નહીં કોને ખબર, બાવાના એની પાસે એટલું બધું ડાપણ છે. આ બધું હું સમજું છું, હું જાણું છું, આ બફમ, આ એની બધી દલીલો, આ એનું જ્ઞાન, આ બધું એનું બફમ કે ભોગથી નિવૃત્તિ ઘટે છે એટલે ત્યાગ ક્યારે કરવો નથી. એટલે કે છે કે પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય છે, એ ધારે તો વિરક્તિના પરિણામ કરી શકે એમ છે. કે પર પદાર્થમાં મોહ ન કરવો, એ ભલે ઉદયથી આવ્યો છે પણ મારે કંઈ ભોગવવું એવો નિયમ નથી. તો વિરક્તિના પરિણામ કરવા ધારે તો થઈ શકે એમ છે, પણ મિથ્યા જ્ઞાની જ્ઞાનથી, એની પાસે આવું જ્ઞાન, ખોટે ખોટું બફમનું જ્ઞાન છે, જ્ઞાન દશા પોતાને માની લીધી છે અને ભોગાદિકમાં પ્રવર્તના કરે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. મિથ્યા જ્ઞાન, મને કંઈ થશે નહીં, અરે હું તો ખાઉં છું પણ કંઈ મને એવું ખાવામાં ખાસ નહીં, મને કાંઈ ઇન્ટરેસ્ટ નહીં, કાંઈ વાંધો નહીં. અને બીજે દી જ્યારે પાંચ મિનિટ ચા મૂડી થાય તો ક્યાં છો, આ ઘડિયાળ રંગ જુઓ છો કે નહીં, આ એટલી બધી વસ્તુ હાલે, ક્યાંય જીવનું ક્યાંય એક, કારણ કે એને પોતે મિથ્યા જ્ઞાન દશા પોતાની જ્ઞાન દશા માની લીધી છે, મિથ્યા જ્ઞાન, અને પોતાને જ્ઞાની માને કે મને કાંઈ બાદ નથી, મને કાંઈ નડતું નથી, હું બધી પ્રવૃત્તિ કરું છું તો પણ અલિપ્ત રહું છું. હવે આને શું કહેવું? આ બધા મહાત્માને ખબર નહીં હોય, સર્વસંગ પરિત્યાગ અમથોમ તો કીધો હશે એણે, તો પછી ઋષભદેવને રાજ કરતા કરતા મોક્ષ મેળવવામાં ક્યાં વાંધો હતો, અને મહાવીરને આ સુકમ ત્યાગ કરવો પડ્યો, કૃપાળદેવે કેટલી જગ્યાએ લખ્યું છે. આ એમ માને છે કે મને વાંધો નહીં આવે, પછી આપણે કહે કે તમે થોડીક પણ આ પ્રવૃત્તિ છોડી, ને મને પ્રવૃત્તિનો કંઈ બાદ નથી, હું દુકાને જાઉં આમ તો જાઉં, હિસાબ કરો, છોકરાને પૂછી લઉં, ઉઘરાણી આવી ગઈ, પૈસા આવી ગયા, ચેક જમા થઈ ગયો, બસ જરા બે ચાર પ્રશ્નો પૂછી લઉં, એટલે આ તારો રાગ બોલે છે કે તારો ત્યાગ બોલે છે, આ તારી વિરક્તિ બોલે છે કે એની અંદરની તારી ઈચ્છા બોલે છે, કાંઈ ખબર નથી. પણ મિથ્યા જ્ઞાનથી પોતાને કેવો માને? જ્ઞાની, એટલે હું જાણું છું મને બાધ નથી. જો આ બપ્પમ, એનું મોટામાં મોટું લક્ષણ કે મને બાધ, આપણને કાંઈ વાંધો ન આવે, અને બધું જ છોડી દીધું છે, હવે તો બસ કૃપાળુ દેવ એ કરાવે એમ કરવું, અને રોજ નવા નવા આરંભ કર્યા કરે, રોજ નવી નવી પ્રવૃત્તિ કરે, રોજ મંડાણ કર્યા કરે, રોજ શેરબજારના ભાવ પૂછે કે શું થયું, પછી કે કૃપાળુ દેવ કરે, મેં તો બધું એને સોંપી દીધું છે, એ તારા શેરના ભાવ ધ્યાન રાખશે. એટલું બધું પછી આ મિથ્યા ગણની અંદર દંભ આવે, આડંબર આવે, આત્મવંચના આવે, આ ખબર નથી જીવને કે કેટલા કેટલા દુષ્પરિણામ આવે છે. કે જીવ એક વાર પ્રમાણિકતા છોડે છે, પારદર્શિતા છોડે છે, સાચું નહીં, દેખાડો જ કરવો છે, દંભ જ કરવો છે, એ કલ્ચર ઓફ હિપોક્રસી, અને આજના યુગનું આ મોટું લક્ષણ, મોટામાં મોટો દંભ, દેખાડો, આડંબર, જૂઠાણું, એટલે એને કહેવાય મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન એટલે ખરેખર અજ્ઞાન છે, અને દેખાડવાનો પ્રયત્ન કરે છે કે પોતે બહુ સમજદાર છે, પોતે બધું જ જાણે છે અને યથાર્થ જાણે છે, પાછું છે મિથ્યા જ્ઞાન અને જ્ઞાન દશા. આવું મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દશા માની લીધી હોય એવા અજ્ઞાનીનું એક કૃપાળુ દેવે 3 લીટરનો એક પત્ર 664 આપ્યો છે, એની અંદર આપ્યું છે કે એને રોગ ઉદયમાં આવે ત્યારે એ હાઈવોય કરે અને દુઃખની બધી સારવારની કરે, પણ સાચો જ્ઞાની હોય તો કે એને કાંઈ ચીવટ હોતી નથી, શબ્દ પ્રયોગ છે, એ ચીવટ રાખતો પણ નથી. તો આ મિથ્યા જ્ઞાન અને જ્ઞાન એનું આ શરીરમાં જ્યારે થયું ત્યારે ખબર પડે, પરીક્ષા થાય. એમ આપણે કેટલીય વસ્તુ સંસારની મિથ્યા જ્ઞાનથી આપણી જાતને જ્ઞાની માની લઈ અને હું જાણું છું અને મને બાદ નહીં આવે અને વિપરીત પરિણામો અંદરના થયા કરે, એનાથી જે કર્મબંધ થાય તે કર્મબંધ અનંતાનુબંધી છે. તો આત્મવંચના જેવો કોઈ દોષ નથી એક જગ્યાએ આવે છે, અને યશો વિજયજી મહારાજે 8 દ્રષ્ટિની સજ્જાઈમાં એ જ કહ્યું છે કે પહેલી દ્રષ્ટિની અંદર હજી મિથ્યાત્વ છે ત્યાં એ મોક્ષ તરફ એનું પ્રયાણ થશે કે નહીં તો એને અવંચક યોગની પ્રાપ્તિ થાય. અવંચક, જાતને છેતરવાના નહીં, આ તો મને બધું મળી ગયું છે, હું જાણું છું, મને આ બધું સાધન મળી ગયું છે અને મને આમ છે, જાતને છેતરવાના નહીં. તને મળ્યું હોય તો એનું પરિણામ વિરક્તિ હોય, જ્ઞાનનું ફળ વિરક્તિ હોય, જ્ઞાનનું ફળ ભોગ ન હોય. જ્ઞાનનું ફળ ભોગ કદાપી ન હોઈ શકે. કેટલાક સૂત્રો એટલા બધા સ્પષ્ટ છે, મુશ્કેલી આપણી એ છે કે આપણું વર્તમાન જીવનમાં પુરુષાર્થહીન છે અથવા અલ્પ પુરુષાર્થ છે, એટલે કેટલીય વસ્તુ આપણી જ્ઞાનીની દ્રષ્ટિએ તો બાળ ચેષ્ટા જેવી છે, શું આપણે આપણું વર્ણન કરીએ. એટલે કૃપાળુ દેવે 20 દોહરાનો પાઠ બહુ સરસ આપ્યો છે કે મુમુક્ષુએ પોતે સાચું પારદર્શી થવું કે અધમા ધમ અધિકો પતિત સકળ જગતમાં હોય. આ જ્યાં સુધી એને ન બેસે ત્યાં સુધી એના જીવનની પાત્રતા ઊભી થતી નથી. મિથ્યા જ્ઞાનથી મુક્ત થવું એ પણ મોટું જ્ઞાન છે. મિથ્યા જ્ઞાનના દોષમાંથી મુક્ત થવું, પોતાની જાતને અડગી રાખવી, એ અનંતાનુબંધીથી બચવાનો મોટામાં મોટો માર્ગ છે. જ્ઞાન દશા માનવી નહીં. પ્રભુ પ્રભુ લઈ લાગી નહીં, પડ્યો ને સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ પાય. પોતાના દોષ અપક્ષપાતપણે જોવા આ મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ છે. આ મારી મુમુક્ષુતાની પહેલી કસોટી આ છે કે મને મારા દોષ અપક્ષપાતપણે દેખાય. મિથ્યા જ્ઞાનીને ક્યારેય પોતાના દોષ દેખાતા નથી, એ તો હું સમજું છું અને મને બાદ નહીં આવા બફમમાં રહીએ, આ મિથ્યા જ્ઞાની છે. વિશેષ અવસરે પત્ર અહીંયા પૂરો થાય છે.